તારીખ 23/11/1994 શ્રી સમયસર કળશ 150 તથા ગાથા 220-223 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 216
શ્રી સમયસર પરમાગમ આજી નિર્જરાધિકાર 150 કળશનો ભાવાર્થ
આજી
વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ છે, માટે જે આત્મા પોતે જ્ઞાન રૂપે પરિણમે છે તેને પરદ્રવ અજ્ઞાન રૂપે કદી પરિણમાવી શકે નહીં. આ સિદ્ધાંત છે. વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન છે, આત્માને પરિણમવું તે આત્માને આધીન છે. વસ્તુનો સ્વભાવ પરિણમનશીલ છે, પરિણમવું એ વસ્તુનું સ્વરૂપ છે. તો આત્મા પરિણમે છે એ પણ પોતાના આધીન પરિણમે છે, પરદ્રવ્યને આધીન આત્મા પરિણમતો નથી. એવું પરિણમવાનું કાર્ય પોતાને આધીન પ્રત્યેક પદાર્થ કરે છે. પછી એ પરિણમન શુદ્ધ હોય કે એ પરિણમન અશુદ્ધ હોય એ પછીની વાત છે, અને એ શુદ્ધિ અશુદ્ધિના કારણો એ બીજો વિષય છે. પણ આત્માનું કે પદાર્થ જળનું પરિણમન તો પોતે પદાર્થ પોતે કરે છે, કોઈ બીજો પદાર્થ એનું પરિણમન કોઈ પ્રકારે કરાવે એ વસ્તુનું સ્વરૂપમાં નથી. પરિણમન સ્વભાવ હોવાથી પરિણમન નથી થતું ને કરાવવું એ તો પ્રશ્ન જ નથી, કેમકે સર્વ પદાર્થો સ્વયં પરિણમનશીલ છે અને પ્રતિ સમય પરિણમતા પદાર્થના પરિણમનને રોકી પણ શકાય એવું નથી, બંધ પણ કરી શકાય એવું નથી, અને એ પોતાના આધીન જ પોતાની શક્તિને કારણે પરિણમે છે. પરિણામ શક્તિ છે આત્મામાં, પરિણામ શક્તિ 18મી છે 47 શક્તિમાં. એ પરિણામ શક્તિને કારણે આત્માનું પરિણમન થયા જ કરે છે. હવે અહીંયા આ જ્ઞાની શુદ્ધપણે પરિણમે છે, જ્ઞાનપણે પરિણમે છે, માટે જે આત્મા પોતે જ્ઞાન રૂપે પરિણમે છે એમ કહેવું છે. જ્ઞાની આત્મા નિર્જરાધિકાર છે ને, જ્ઞાનીને નિર્જરા થાય છે. તો જે આત્મા પોતે જ્ઞાન રૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય અજ્ઞાન રૂપે કદી પરિણમાવી શકે નહીં. તો સામે કોઈ પરપદાર્થ એ જ્ઞાન રૂપે પરિણમતા આત્માને અજ્ઞાન રૂપે પરિણમાવે એવું સામર્થ્ય કોઈ પદાર્થમાં નથી. જેમ કે કોઈ આત્મા પોતાના પુરુષાર્થથી નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં અંતર્મુખ થઈને પરિણમતો હોય તો જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જેને લઈને શુદ્ધોપયોગ અંતર્મુખ વળતો હોય બહિર્મુખ થઈ જાય, એવો કોઈ પદાર્થ નથી, એવી કોઈ પરિસ્થિતિ નથી. તો પોતાના પુરુષાર્થથી સ્વયં પરિણમતા અંતર્મુખ પરિણમતા આત્માને બહિર્મુખ કરી શકાય. પછી એ 7મી નારકીની વેદના હોય તો એ વેદના પણ બહિર્મુખ કરી શકે નહીં, અને 16મા સ્વર્ગનો કે વૈમાનિક નનુત્તર વિમાન છે ને એનો વૈભવ હોય તો પણ એને બહિર્મુખ કરી શકે નહીં. માટે જે આત્મા પોતે જ્ઞાન રૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય રૂપ અજ્ઞાન રૂપે કદી પરિણમાવી શકે નહીં. આમ હોવાથી અહીં જ્ઞાનીને કહ્યું છે કે તને પરના અપરાધથી બંધ થતો નથી, તેથી તું ઉપભોગને ભોગવ. હવે ઉપદેશ કોઈ ભોગ ઉપભોગને ભોગવવાનો આચાર્ય મહારાજ દેતા નથી, પણ એક સિદ્ધાંત સમજાવવા માટે સમર્થમાં સમર્થ દ્રષ્ટાંતથી વાત કરે છે કે કહે છે કે જ્ઞાનીને કે તને પરદ્રવ્યના સંયોગને કારણે દોષ નથી થતો, અપરાધ નથી થતો, ભોગ ઉપભોગના સંયોગો પૂર્વકર્મને કારણે ઉપસ્થિત છે માટે દોષ થાય છે એ વસ્તુના સ્વરૂપમાં નથી એમ કહેવું છે. તને પરના અપરાધથી બંધ થાય તો તને તારા અપરાધથી થાય એમ કહેવું છે. જો કોઈ જીવ બંધાય તો એ સ્વયં પોતાના અપરાધથી બંધાય, એમાં પણ પરદ્રવ્યનું કારણ નથી કે અમુક સંયોગો થયા માટે બંધન થયું. અજ્ઞાનીને માટે પણ એમ નથી, તો જ્ઞાનીને માટે તો એ સવાલ રહેતો જ નથી. અજ્ઞાની પણ બંધાય છે તો સ્વયં પોતાના કારણથી, અને જ્ઞાની બંધાતા નથી અહીંયા સાબિત કરવું છે. તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તું ઉપભોગને ભોગવ. ભોગવ એટલે એ ઉપભોગને ભોગવવા છતાં જ્ઞાની બંધાશે નહીં એમ કહેવું છે. ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર, એનો અર્થ કે જ્ઞાનીને એવી શંકા ન પડે. ભોગોપભોગમાં પ્રવર્તતા મને બંધન થાય છે અને તેને કારણે ભોગોપભોગને કારણે બંધન થાય છે એવી શંકા જ્ઞાનીને ન પડે એમ કહેવું છે. ન જ પડે એમ કહેવું છે. શંકા ન કરે એનો અર્થ કે એવી શંકા જ્ઞાનીને ન થાય એમ. પછી આચાર્ય મહારાજ છે એટલે ઉપદેશના પદ્ધતિથી વાત કરે છે કે એ શંકા કરવાથી તો તારી જ્ઞાન દશા નહીં રહે. કેમ જ્ઞાન દશા નહીં રહે? કે તને તારા અપરાધથી બંધ થતો નથી પણ સંયોગના કારણથી બંધ થઈ ગયો, એ વિપર્યાસ છે. એ જ્ઞાનનો વિપર્યાસ છે અથવા ભ્રાંતિ છે. અજ્ઞાનીને પણ એમ થતું નથી તો જ્ઞાનીને તો થવાનો સવાલ જ નથી. જો એવી શંકા કરીશ તો, જો કે આ પદ્ધતિથી આચાર્યદેવે વાત કરી છે એ ઘણી જોરથી વાત કરી છે ને એટલા માટે એ વાતને પછી પોતે વાળી છે આગળ જતા કે અમારા આવા વચનથી કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાને જ્ઞાની માની અને સ્વચ્છંદ કરે એના માટે આ વાત નથી એમ કરીને પોતે એનું સ્પષ્ટીકરણ આપ્યું છે પાછું. અથવા સમયસર શાસ્ત્ર એવું છે કે એમાં નિશ્ચયની જોરથી વાત કરે અને છતાં પણ એની સામે કોઈ દુર્ગુણ નિશ્ચયાભાસ ઉત્પન્ન થાય, દુર્ગુણ ઉત્પન્ન થાય તો એની સામેના સમાધાન પણ તરત જ આચાર્ય મહારાજ કરાવતા જાય કરતા જાય છે. દરેક ગાથામાં 11મી ગાથા લીધી જોરથી, શું કે સઘળો વ્યવહાર છે એ અભૂતાર્થ છે, વ્યથમ સીધો. તો ટીકામાં એમ લીધું સઘળો વ્યવહાર અભૂતાર્થ છે, અને 12મી ગાથામાં પાછો વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે એટલો ખુલાસો આપી દીધો. એમ વાત બય નહીંથી કરે છે અને સમાધાન આપી દે છે કે કોઈને એમાંથી વિપરીત પરિણામ ન ઉત્પન્ન થઈ જાય એ પ્રકારની શૈલી છે. જો એવી શંકા કરીશ તો પરદ્રવ્ય વડે આત્માનું બુરું થાય છે એવું માનવાનો પ્રસંગ આવે છે, અને એ તો આખું જગત અજ્ઞાનપણે માની જ રહ્યું છે કે આત્માને નુકસાન પરદ્રવ્યને કારણે થાય છે. મને ગુસ્સો આવ્યો, તમે મારું અપમાન કર્યું માટે ગુસ્સો આવ્યો. જો તમે મારું અપમાન ન કર્યું હોત તો મને ગુસ્સો ન આવત. ખોટી વાત છે. ગુસ્સો આવવાની ક્રોધ થવાની યોગ્યતા હતી માટે આવ્યો છે, અપમાનને કારણે હરગિજ નહીં. અથવા જો જ્ઞાન દશા હોય તો ભિન્નતા અનુભવાય છે કે અપમાન કરનાર જે શબ્દો છે એને ખબર નથી કે હું શું અપમાન કોનું કરું છું. જેનો ઈરાદો, જે ભાવના નિમિત્તે એ શબ્દો નીકળ્યા છે, એવા જે સામાજીવના પરિણામ છે એનામાં છે, એ મને સ્પર્શતા નથી. અપમાન કરનારનો ભાવ મને સ્પર્શતો નથી, અપમાનના શબ્દો મને સ્પર્શતા નથી, અને મારું અપમાન થઈ શકતું નથી એમ કે હું જે છું એ છું કોઈના ભાવથી કે શબ્દથી મને તો કોઈ ફરક પડતો નથી, મારામાં એવું સ્પષ્ટ અનુભવ થાય છે કે મારામાં તો કાંઈ ફરક પડતો નથી, એનાથી મને શું ફેર પડ્યો કે હું તો એમને એમ રહી ગયો. તો જ્ઞાન દશામાં તો એથી કાંઈ પર પદાર્થને કારણે કાંઈ થાય એ વાત રહેતી નથી, કેમ કે એ ભિન્નત્વ અનુભવાય છે. માટે એનું કારણ અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, એવી કલ્પના થતી નથી. જો એવી શંકા કરીશ તો પરદ્રવ્ય વડે આત્માનું ગુરુ થાય છે એવું માનવાનો પ્રસંગ આવે છે, એવું મનાઈ જાય છે એની અંદર, અને તે કેવળ અજ્ઞાન સિવાય બીજું કાંઈ નથી. આ રીતે જો આપણે અહીંયા શું આશય છે, પંડિતજી જયચંદજી આશયને સ્પષ્ટ કરે છે કે આ રીતે અહીં જીવને પરદ્રવ્યથી પોતાનું ગુરુ થતું માનવાની શંકા મટાડી છે, અથવા પરદ્રવ્યથી પોતાનું અહિત થાય છે, પરદ્રવ્યને કારણે અહિત થાય છે એ પ્રકારનું અજ્ઞાન મટાડ્યું છે. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકાને સ્થાપ. શ્રીમદજી, તો જ્ઞાન ત્યાં શંકા નથી ને, જ્યાં શંકા છે ત્યાં જ્ઞાન નથી. સંતાપ છે એટલે અજ્ઞાનનું ફળ દુઃખ છે, ત્યાં અજ્ઞાન નહીં લેતા, ત્રાસ મળે એટલે એને સંતાપ શબ્દ, દુઃખ શબ્દ ન વાપરો, સંતાપ શબ્દ વાપરો. જ્યાં શંકા છે ત્યાં અજ્ઞાન છે ને અજ્ઞાનમય દુઃખ છે. જ્ઞાન તહા શંકાને સ્થાપ, જ્યાં જ્ઞાન હોય ત્યાં શંકા થાય નહીં. એટલે અહીં આ રીતે અહીં જીવને પરદ્રવ્યથી પોતાનું ગુરુ થતું માનવાની શંકા મટાડી છે, અથવા પરદ્રવ્યથી પોતાનું ગુરુ થતું માનવાનું અજ્ઞાન અને મિથ્યાત્વ મટાડ્યું છે, મિથ્યા શ્રદ્ધા મટાડી છે. ભોગ ભોગવવાની પ્રેરણા કરીને સ્વચ્છંદી કર્યો છે એમ ન સમજવું. જો અહીંથી શરૂઆત કરી દીધી જયચંદજીએ, તો ખુલાસો કરી દીધો. આગળ આચાર્ય મહારાજ પોતે કહેશે, પણ અહીંથી જયચંદજીએ તો એ અનુસંધાન વિષયનું મેળવી લીધું છે કે કોઈ જીવને ભોગ ભોગવવાની પ્રેરણા કરીને સ્વચ્છંદી કર્યો છે એમ ન સમજવું. અને એમ ન સમજવું એટલા માટે કે કહેનાર પોતે આચાર્ય દેવ છે. મુનિદશામાં કોઈ પણ સાધક જીવને મુનિદશામાં પાપના પરિણામ જ ઉત્પન્ન ન થાય, એ પોતે પાપના પરિણામ કરતા નથી, કરાવતા નથી, અને કોઈ કરે તેને અનુમોદન એટલે પ્રેરણા આપે નહીં. માટે એ શંકા પણ કરવા જેવી નથી કે સ્ત્રી ગુરુ અહીંયા ભોગ ઉપભોગને ભોગવવાનો ઉપદેશ આપે છે અને સ્વચ્છંદી બનાવે છે, એ શંકા પણ કરવી અહીંયા અસ્થાને છે, કેમ કે કહેનાર એટલા નિર્દોષ છે. એટલે એ શંકા તો કરવા યોગ્ય નથી. છતાં ભાષા એવી આવી, સંસ્કૃતમાં એમ લખ્યું છે, શું જ્ઞાનીન ભૂક્ષ્વ, ચોથું પદ છે, ચોથી લીટી, હે જ્ઞાની તું ભોગવ ભૂક્ષ્વ, ઉપદેશાત્મક આજ્ઞાર્થ ટોન છે, આજ્ઞા જાણે કરતા હોય. જ્ઞાનીન ભૂક્ષ્વ પર અપરાધ જનિતો નાસ્તિ ઇહ બંધસ્તવ, તને આ બંધ છે એ પર અપરાધ જનિત નથી, પર અપરાધ જનિત આ બંધ થતો નથી, થઈ શકતો નથી. તો શું આચાર્ય મહારાજે ભોગ ભોગવવાનો કોઈ ઉપદેશ આપે કે એમને તો નવ કોટીએ કરવું કરાવવું અનુમોદવું મનથી વચનથી ને કાયાથી, નવ કોટીએનો ત્યાગ વર્તે છે એટલે પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થતો નથી. ભાષા એવી આવે. એટલે આવા જે ગહન શાસ્ત્રો છે એ જ્ઞાનીના સાનિધ્યમાં વાંચવાની ભલામણ છે. એમને પોતાની મેળે વાંચે અને સ્વચ્છંદે ચડી જાય તો ખબર પડે નહીં. રાજુભાઈ, બહુ શરૂઆતમાં થોડીક ચર્ચા ચાલી હતી, તમે નવા નવા આવ્યા ત્યારે આ કળશ ઉપર, તમને યાદ નહીં હોય કદાચ જ્યાં છે ઠીક, આવી વાત કેમ કરે છે? એવું છે કેમ, કેટલીક વાતો એવી છે દ્રવ્યાન યુગની, નિશ્ચય વસ્તુના નિશ્ચય સ્વરૂપની કેટલીક વાતો એવી છે કે જો શરીર ભિન્ન હોય તો શરીર દ્વારા અસંયમ પણ નથી ને શરીર દ્વારા સંયમ પણ નથી. સંયમ પાળતો હોય શરીરથી એને તો ગળે હાંભેલું ઉતારવા જેવું લાગે. ટીકડી ઉતારવી હોય તો ઉતરી જાય, પણ હાંભેલું ઉતરે કાંઈ? હે, ગળામાં હાંભેલું નાખે તો શું દશા થાય? શરીરથી પૂજા કરી શકતો નથી. વર્ગ ચડાય હવે સ્વાહા એ શરીરથી નથી કરી શકતો, આત્મા નથી કરી શકતો. એટલે એ બધી જે નિશ્ચય પ્રધાન વસ્તુના સ્વરૂપને દર્શાવનારી વાતો છે એ જ્ઞાનીના ચરણમાં જ્ઞાનીના સાનિધ્યમાં રહીને સમજે તો હિત સાધી જાય, અને નહીત્ર અહિત સાધી જાય. એટલા માટે શાસ્ત્ર છે એ અધિકારી જીવો માટે છે. કા અધિકારી થવું જોઈએ તો શાસ્ત્રમાં છે, અધિકારી થઈને તો વાંધો ન આવે, અથવા અધિકારી થવા માટે શાસ્ત્રમાં છે તો વાંધો ન આવે, નહીતર તકલીફ પડે એવું છે. હા, ગુરુદેવ કે પેટ્રોલ વગર મોટર, અરે પૈડા જમીનને અડતા નથી, તું હાલે છે તારો પાક પગ જમીનને અડતો નથી, હવે કેવી રીતે વાત ઉતરે? પણ એ વાત તો માનસ પ્રયોજનભૂત ન લાગે. પણ સંયમ પાળતો હોય એને એમ કંઈક શરીરથી ભીન છે, તું સંયમ પાળી શકતો નથી, તો એને એમ થાય કે અરે મારી ક્રિયાને ઉડાડે છે, હું આવું કઠિન તપ કરું છું, કઠિન વ્રત કરું છું, અને એની કાંઈ ગણતરી નહીં, એને સરસ હું માની બેઠો હોય, મારી કાંઈ મારી ક્રિયાની કોઈ ગણતરી જ નહીં, એને એમ થઈ જાય. હા, તો જય જયકાર થતો હોય એમાં હા ઉડાડે તો કેવું લાગે? બહુ એને વસમું લાગી જાય. મૃત અને મહાવ્રત એ કૃપાળુદેવ લખ્યું છે 157 આંકમાં. આ બધું ક્રમથી તું યથાર્થપણે દાખલ થઈએ, અને અક્રમે કાંઈ કર્યું હોય તો તને વસમું લાગશે, તો ભલે વસમું લાગે પરિણામે સમૂહ થઈ જશે, વસમાંથી વસમો સમૂહ થઈ પડશે. કે શું લાગે કદાચ, કેમ કે ઊંધા સંસ્કાર તો અનાદિના છે. કાંઈક ક્રિયા કરે એટલે મેં કર્યું, મેં ઉપવાસ કર્યો, મેં ખાધું નથી, ભૂખ્યા રહી જવો ખબર પડે તમને, હું તમારે ભૂખ્યા રહેવું નથી ને વાતો કરવી છે, એ અંદરથી આકુળતા થઈ જાય. શું એટલે અહીંયા તો જીવને પરદ્રવ્યથી પોતાનું ગુરુ થતું માનવાની શંકા મટાડી છે, અજ્ઞાન મટાડ્યું છે, મિથ્યા શ્રદ્ધા મટાડી છે, ભોગ ભોગવવાની પ્રેરણા કરીને સ્વચ્છંદી કર્યો છે એમ ન સમજવું. સ્વેચ્છાચારી થવું તે તો અજ્ઞાન ભાવ છે એમ આગળ કહેશે. જો એ અનુસંધાન કર્યું છે જયચંદજીએ, કે આગળ જે આચાર્ય મહારાજ કહેવાના છે એ વાતનો અહીંયા અમે સંકેત કરીએ છીએ. હવે આ જ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છે. હવેની ગાથામાં એ વાતને દ્રષ્ટાંતથી વધારે દ્રઢ કરે છે. જે કળશમાં વાત કરી એ દ્રષ્ટાંતથી વાત કરે છે. એક સાથે 4 ગાથા છે, 220, 221, 222 અને 223. ભુજું તસ વિવિહે સચિત અચિત મિશ્રિયે દવે શંખસ સેદ ભાવો નવી શકદી કિરણ ગો કાદુ તહ નાણીશ વિવિહે સચિત અચિત મિશ્રિયે દવે ભુંજંતસ વિનાણ ન શકણમ અન્નાણ દમણેદુ જયાસ એવ શંખો સેદ સાહમ તયમ પજહી દુણ ગચ્છે જ કિન્ન ભાવમ તૈયા સુકત્તણમ પજહે તહ નાણી વિહુ જૈયા નાણ સાહવમ તયમ પજહી દુણ અન્નાણેણ પરિણ દો તૈયા અન્નાણદમ ગચ્છે ચેતમી સયા ચેતજ્ઞ્યો ભોગ જેમ શંખ અનેક પ્રકારના સચિત અચિત અને મિશ્ર દ્રવ્યોને ભોગવે છે એટલે ખાય છે, તો પણ તેનું શ્વેતપણું કૃષ્ણ એટલે કાળું કરી શકાતું નથી. કાળી માટી ખાય શંખનો જીવ, આ જે શંખ દેખાય છે તો મળદું છે, એનું શરીર અચિત છે, પણ એ જીવ છે, બે ઇન્દ્રિય જીવ છે. એ કાળી માટી ખાય તો કંઈ કાળો ન થાય. માણસ માણસ લ્યો ને, ખાલી દૂધ ઉપર જીવે, સાંભળો, કાળો માણસ હોય દૂધ ઉપર જીવે એટલે કંઈ ધળો થઈ જાય, અને ગોરો માણસ હોય અડદની દાળ કાળી ખાય તો કંઈ કાળો થઈ જાય. કે કાળું કે ધોળું ખાવાથી કોઈ કાળું ધોળું થાય છે એવું તો બને નહીં, એ દ્રષ્ટાંત છે. તેમ જ્ઞાની પણ અનેક પ્રકારના સચિત અચિત અને મિશ્ર દ્રવ્યોને ભોગવે તો પણ તેનું જ્ઞાન કોઈથી અજ્ઞાન કરી શકાતું નથી. નિર્જરાધિકારમાં જ્ઞાનીની અટપટી દશાનું સ્પષ્ટીકરણ છે આ, કે બહારમાં ચતુર્થ ગુણ સ્થાને જ્ઞાની અવિરત સમ્યક દ્રષ્ટિ હોય છે, એને કોઈ પણ પ્રકારનો ત્યાગ પચકાણ વ્રત હોતા નથી, અને ભોગો ભોગમાં બીજા મનુષ્યો કે બીજા ચાર ગતિના જીવો દેખાતા હોય અજ્ઞાની એવા જ દેખાય. મનુષ્ય હોય તો મનુષ્ય, દેવ હોય તો દેવ, નારકી હોય તો નારકી, તિર્યંચ હોય તો તિર્યંચ. બીજા જે ચાર ગતિના અજ્ઞાની જીવો હોય અને એના ઉદય ભાવો અને ઉદય ભાવો અનુસાર એની જે બાહ્ય પ્રવૃત્તિ હોય, તે જ પ્રકારના ઉદય ભાવો અને તે જ પ્રકારની બાહ્ય પ્રવૃત્તિ જ્ઞાનીને ચતુર્થ ગુણ સ્થાને હોય છે. કેમ કે એકદમ અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશામાં પલટો માર્યો છે અને પૂર્વકર્મના ઉદયો ચાલુ છે, તો અંદરથી આત્માએ ગુણાટ ખાધી છે. આત્મા અંદરથી ગુણાટ ખાય એ વખતે પૂર્વકર્મના ઉદયમાં બધા ફેરફાર એ વખતે થવા માંડે એવું બને બનવું સંભવિત નથી, કેમ કે ઉદયમાન કર્મ છે, એમાં ફેરફાર ન થઈ શકે એ વસ્તુ સ્થિતિ છે. સંચિત કર્મો હોય, ઉદયમાં ન આવ્યા હોય, એમાં કેટલાક ફેરફારો થાય છે અને કેટલાક ફેરફારો નથી પણ થતા એમાં પણ, પણ ઉદયમાન કર્મમાં તો ફેરફાર થવાનો પ્રશ્ન જ નથી. એટલે જ્યારે આત્મા કોઈ જ્ઞાની થાય છે ત્યારે એને ઉદય એ જ પ્રકારનો ચાલુ રહ્યો. દરિદ્રી હોય તો દરિદ્રી રહીએ, રોગી હોય તો રોગી રહીએ, શ્રીમંત હોય, પુણ્યના યોગવાળો હોય તો પુણ્યના યોગવાળો રહે, એ પ્રકારના એને પુણ્યના યોગે ભોગો ભોગ હોય તો એ જ પ્રકાર ચાલુ રહીએ. અંદરથી આત્મા ગુણાટ ખાઈ ગયો હોય, આત્મા ફરી ગયો હોય, સંયોગો ન ફેર્યા હોય પણ આત્મા ફરી ગયો હોય, તો એ સંયોગોને કારણે આનું જ્ઞાન અજ્ઞાન થઈ જાય પાછું એવું બનતું નથી. આ તો જ્ઞાન દશાને ઓળખવા માટે અંદરની વાત ખોલે છે આચાર્યદેવ શંખનું દ્રષ્ટાંત આપીને. હવે કે છે એ જ્ઞાની જો ભૂલ કરે તો પાછું અજ્ઞાની થઈ જાય, એનું પણ દ્રષ્ટાંત શંખનું જ આપ્યું છે, કે જ્યારે તે જ શંખ પોતે તે શેત સ્વભાવને છોડીને કૃષ્ણ ભાવને પામે અર્થાત કૃષ્ણ ભાવે પરિણમે, ત્યારે શ્વેતપણાને છોડે અર્થાત કાળો બને. જેમ માણસ કોઈ કાળો પડી જાય, કોઈ રોગ થાય તો એનું રૂપ બદલી જાય, કુરૂપ થઈ જાય, કાળો થઈ જાય, તો એ વખતે એ બધા સફેદ જ પદાર્થો ખાય માટે કાળો થતો અટકી જાય એવું પણ બને નહીં. તેવી રીતે ખરેખર જ્ઞાની પણ પોતે જ્યારે તે જ્ઞાન સ્વભાવને છોડીને અજ્ઞાન રૂપે પરિણમે, સંયોગને કારણે નહીં, પોતે પોતાના સ્વભાવના અવલંબનનો ત્યાગ કરી દે અંદરમાં અને પોતાને ભ્રાંતિ થાય, ત્યારે એ જ્ઞાનીનું જ્ઞાની પણ છૂટી જ્ઞાની પણ અજ્ઞાની થઈ જાય છે. ત્યારે અજ્ઞાન રૂપે પરિણમે, ત્યારે અજ્ઞાનપણાને પામે, ત્યારે તે જ્ઞાની પણ અજ્ઞાનપણાને પામે એટલે જ્ઞાની રહેતા નથી. છે તો સહેલું સમજવામાં, પરિણમવામાં જરાક પુરુષાર્થ માગે એવી વાત છે, સમજવામાં તો એ તો ગુરુદેવની એટલી કૃપા થઈ છો, નહીં તો ભલભલા પંડિતોને પાણી ઉતરે છે આમાં. એમ તમારી મોટર પેટ્રોલ વગર હાલે, સોનગઢની હાલતી હશે, અમારે તો હાલતી નથી એમ કે. હા, એટલે બુદ્ધિશાળી હોય કે વિદ્વાનો હોય એને પણ જરા મુશ્કેલ પડે છે, પણ હવે આપણે તો બધા ગુરુદેવ પ્રત્યે પૂજ્યભાવથી એમનો ઉપદેશ સાંભળ્યો છે એટલે આપણને એટલું સમજવામાં અઘરું નથી લાગતો, પણ પરિણામમાં તો આપણને પરસેવો ઉતરે એવું છે. ઉદય આવે ત્યારે, હે, ઉદય આવે ત્યારે પરપદાર્થને કારણે મને વિભાવ નથી થયો એમ અનુભવ થવો જોઈએ, ત્યારે આ સહેલું ખરું સહેલું છે. નહીંતર સહેલું કહેવા માત્ર છે, સમજવું કાંઈ અને પરિણમવું કાંઈ, ઉલટું છૂટું થઈ જાય. સમજવું તો સમજવા ખાતર થોડું સમજવું છે, સમજવું છે પરિણમવા માટે સમજવું છે. સમજવા પાછળ હેતુ પરિણમન તૈયાર કરવાનો છે. જો પરિણમન તૈયાર કરવામાં ના આવે તો સમજવું બેકાર છે. અથવા જે સમજવાથી જીવને દુઃખ ટળીને સુખ થાય એવી સમજણ, તે સમજણ છે. સમજણ દેખીતી રીતે સાચી લાગે, પણ પોતાની શાંતિ ઉત્પન્ન કરી શકે ને અશાંતિ મટાડી ન શકે તો એ સમજણ સમજણ નથી. ખરેખર એ સમજણ તે સમજણ રહેતી નથી. ગેરસમજણને સમજણમાં શું ફેર પડ્યો? નહોતો સમજતો ત્યારે દુઃખી હતો, હવે સમજ્યો ત્યારે દુઃખી છે, ફેર શું પડ્યો? એનો પ્રયોજનમાં પ્રયોજનભૂત સમજણ તો થઈ નથી. માટે હંમેશા સમજણને પ્રયોજન સાથે લાગુ કરવી જોઈએ, એ રીતે સમજણને કેળવે તો જ્ઞાન દશા આવે. ટીકા. જેમ શંખ પરદ્રવીને ભોગવે, ભોગવે એટલે ખાય, તો પણ તેનું શ્વેતપણું પર વડે કૃષ્ણ કરી શકાતું નથી. કારણ કે પર અર્થાત પરદ્રવ કોઈ દ્રવ્યને પર સ્વભાવરૂપ કરવાનું નિમિત્ત બની શકતું નથી. જુઓ, સ્વયં પરિણમે તો નિમિત્ત કહેવાય, પણ નિમિત્ત થઈને પરિણામ આવે એમ બનતું નથી. શું નિમિત્ત શબ્દ વાપર્યો છે? મૂળમાં સંસ્કૃતમાં નિમિત્ત શબ્દ છે, બીજી લીટી છે. પરસ્ય પરભાવત્વ નિમિત્ત અનુપપત્તે હે, પર પરદ્રવ્યનું નિમિત્ત થઈ શકતું નથી. નિમિત્ત કંઈક કે પરદ્રવ્ય કોઈ પરદ્રવ્યને પર સ્વભાવ કરવાનું નિમિત્ત બની શકતો નથી. જો અને એવી રીતે નિમિત્ત બને તો એ નિમિત્ત નથી રહેતો, કરતા થઈ જાય છે. તેવી રીતે નાની પરદ્રવ્યને ભોગવે તો પણ તેનું જ્ઞાન પરવડે અજ્ઞાન કરી શકાતો નથી. તેવી રીતે નાની પરદ્રવ્યને ભોગવે તો પણ એનું જ્ઞાન, ભોગ ભોગના પદાર્થો તેના જ્ઞાનને અજ્ઞાનપણે કરાવી નાખે એવું બની શકતો નથી. કારણ કે પર અર્થાત પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પર સ્વભાવરૂપ કરવાનું નિમિત્ત બની શકતો નથી. અને એ જ્ઞાની સ્વયં અનુભવે છે કે સંયોગોની પહોંચ, સંયોગોના પરિણમનની પહોંચ મારા પરિણમન સુધી આવતી નથી, અને મારું જે પરિણમન છે એ મારા અંતઃતત્વ અંતર સ્વભાવને અવલંબીને ચાલે છે. ત્યાં તો કોઈની પરિણામની પહોંચ નથી, તો પરદ્રવ્યની પહોંચનો તો સવાલ એ રહેતો નથી. એટલે મારા મૂળ સ્વરૂપને તો બહુ છેટું છે, સંયોગોથી મારું સ્વરૂપ છે હું જ્યાં છું એ તો બહુ દૂર છું. પરિણામ છે એના, એમાં પણ એની પહોંચ નથી. પરિણામની અંદર શુદ્ધિ પણ પોતાને કારણે છે અને અશુદ્ધિ પણ પોતાને કારણે છે, એમ જ્ઞાની સ્પષ્ટપણે પ્રત્યક્ષ અનુભવે છે. કેમ કે સાધક દશામાં શુદ્ધિ અશુદ્ધિના બે અંશ છે, તો કે શુદ્ધિ પણ મારી શક્તિને કારણે છે અને અશુદ્ધિ મારી અશક્તિને કારણે છે. બંનેમાં મારું પરિણમન સ્વાધીન છે, પરપદાર્થને લઈને કાંઈ થતું નથી. પરિણામ અને પરિણામી, હા, પરિણામી છે એ એક સમયના પરિણામ સ્વરૂપ નથી. પરિણામી છે એક સ્વરૂપના પરિણામ સ્વરૂપ નથી, અને એક સમયનું પરિણામ તે કઈ આખો પરિણામી નથી. બંનેનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું જોઈએ.
મને આવા પરિણામ કેમ થાય છે?
બરાબર ને? અથવા જેવા પરિણામ થતા હોય તે પરિણામ મારે નથી કરવા અથવા મટાડવા છે, એ શું બતાવે છે? પરિણામે જુદો છે. જો એમ ન હોય તો એ વાત ઊભી થવાનો સવાલ નથી રહેતો. શું? જો પરદ્રવ્ય ભિન્ન ન હોય તો પરદ્રવ્યના ત્યાગનો ઉપદેશ જ ન હોઈ શકે શાસ્ત્રમાં. કેમ કે એ તો અભિન્ન થઈ ગયું છે પરદ્રવ્ય તો સ્વદ્રવ્યથી, પછી એનો ત્યાગ કરવાનો સવાલ કેવી રીતે ઊભો થાય છે? આગળ આવશે સમયસારમાં સર્વ વિષય જ્ઞાન અધિકાર. કે તો ત્યાગનો ઉપદેશ જ વ્રથા થાય છે. જો વસ્તુ ભિન્ન ન હોય તો એનો ત્યાગ કરવો એમ શું કરવા કહેવામાં આવે? માટે ત્યાગ કરવાનો ઉપદેશ છે વસ્તુની ભિન્નતાને દર્શાવે છે. તો ભિન્નતાને ઉપદેશ આપ્યો શું કરવા? જો ભિન્ન છે તો ભિન્નતાનો ઉપદેશ શું કરવા આપ્યો? તો કે ભિન્ન છે એનું અજ્ઞાન વર્તે છે ને અભિન્ન મનાઈ જાય છે ને અભિન્નનો અધ્યાસ થાય છે, જાણવું માનવું એમાં ભૂલ પડે છે, માટે ઉપદેશ આપ્યો. ઉપદેશ ભાવ ફેરવા માટે આપ્યો છે, દ્રવ્ય ફેરવવા માટે આપ્યો નથી. ઘણા એવી રીતે બીજે છે, નવા નવા હોય, બધા અનુકૂળ સંયોગ હોય, પૈસા સંપત્તિ બધું સારી રીતે હોય, પછી ભાઈ આપણા જૈન ધર્મમાં તો બધા દીક્ષા લે છે ને ત્યાગ કરે છે ત્યારે ધર્મ થયા ધર્મ કરે છે એમ ગણાય છે. આપણે તો કાંઈ છોડી શકીએ એવું લાગતું નથી, માટે આપણે ત્યાં જવાનું બંધ કરો. શું ત્યાં શું કહે છે? જો અમે છોડીને બેઠા છીએ, હા તમે બધા પાપમાં પીડ્યા છો, છોડો એકવાર, છોડે છૂટકો છે તમારે. શું જે પોતે કરતા હોય એ પ્રમાણે ઉપદેશ આપે ને એ પસંદ કરતા નથી લોકો. અત્યારે તો જેને બારમાં પૂર્વ કર્મના ઉપદેશ ભોગ ભોગ સુખ સંપત્તિ હોય એવી કેવી રીતે નાની ઉંમર હોય તમે કોઈક છોડવાની વાત કરો તો એ કાંઈ ગળે ઉતરી ગયું તો વાત છે નહીં. તમે છોડ્યું ભલે છોડ્યું, બાકી અમારાથી જ કાંઈ થાય એવું નથી ને, આ વાત કાંઈ એમને ગળે ઉતરી એવી છે નહીં. એટલે એ ધર્મના ક્ષેત્રમાં આવવા જવાનું પણ ઓછું કરી નાખે કે ભાઈ આપણું કામ નહીં. ઠીક છે, કોઈ ન હોય ત્યારે આપણે મંદિર જવું, દર્શન કરવા જ કરી આવવાને, ત્રીએ કાંઈ બહુ એને સંબંધ હોતો નથી. હા ખરેખર એ ઉપદેશની પદ્ધતિ પણ ક્રમભંગ છે, એ ઉપદેશની પદ્ધતિ પણ ક્રમભંગ છે. એને એમ સમજાવવું જોઈએ કે ભાઈ જો પરદ્રવ્ય છે ને એને અહીંયા ત્યાં ત્યાં રહેવા દે, તારા ઘરમાંથી ટીવીને હલાવવાની જરૂર નથી અને સોફા સેટને હલાવવાની જરૂર નથી, એક ચીજને આગે પાછી કરવાની જરૂર નથી. આગું પાછું તારે જે કાંઈ કરવાનું છે અંદરમાં કરવાનું છે ને એ તારા સુખ દુઃખને કારણે કરવાનું છે. તને સુખ શેનાથી થાય છે, દુઃખ શેનાથી થાય છે એનું વિજ્ઞાન સમજ. સુખ દુઃખ થાય છે એ સંબંધીનો તારો નિર્ણય છે, જે કોન્સેપ્ટ છે એ મિસકોન્સેપ્ટ છે કે યથાર્થ છે, હા એ સમજ. અને એ સમજતા તને એમ લાગે કે નિર્ણય ફેરવતા મને સુખ છે, નિર્ણય બદલતા વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું નિર્ણય બદલતા મને સુખ છે, તો કોઈ પણ ચીજને આગે પાછી કર્યા વિના, ગ્રહણ ત્યાગને માથાકૂપમાં પડ્યા વિના અંદરમાં તારા પરિણામ ફરવા માંડશે અને એનાથી તને સુખ દુઃખનો ફેર પડી જશે. એટલે ત્યાગ છે તારે ડરવાની જરૂર નથી ને. પેલો કોઈ મુમુક્ષુની ભૂમિકામાં ત્યાગ કરવાની કોઈ ભૂમિકા નથી, મુમુક્ષુની ભૂમિકામાં ત્યાગ કરવાની કોઈ ભૂમિકા નથી. વૈરાગ હોય એનો વાંધો નથી, વૈરાગ હોય એટલે નિરસતા આવે છે, ઉદયના સંયોગો અને ઉદયના પરિણામોમાં નિરસતા આવે છે. સંયોગો પ્રત્યેના જે પરિણામો છે ઉદય ભાવો એમાં નિરસતા આવે છે અને એ ક્રમ સાચો છે. પણ હજી નિરસતા કેળવી ન હોય ને એ પેલા ત્યાગ કરવા માંડે, અંદર રસ પણ રહી ગયો હોય હું દશા થાય દમન કરવા સિવાય બીજું કાંઈ થાય નહીં પરિણામ. એટલે એ રીતે સમજ્યા વિના કોઈ ત્યાગ કરે છે તો એ પણ બરાબર નથી, સમજ્યા વિના ત્યાગનો ઉપદેશ આપવો એ પણ બરાબર નથી. કઈ ભૂમિકામાં ક્રમથી કેવા પરિણામ હોય એ સમજ્યા વિના ગમે તેમ ચાલે એ સ્વચ્છંદે ચાલે છે, ધર્મ સાધન પણ સ્વચ્છંદે કરે છે, એટલો દૂર જશે, ખરા સન્માર્ગથી એ દૂર જશે. જેટલો દૂર જશે એટલી મહેનત વધશે, એટલી તકલીફ માર્ગે ચડવામાં ઊભી થશે. આપણે મુમુક્ષુ છે. બેનશ્રી પાસે ગયા છે, દાઢી બાઢી વધેલી હતી, આ ભૂમિકામાં આવું નથી કાંઈ. ઠીક, કેમ કે બસ વૈરાગમાં મેં આવી ગયા, એવું કાંઈ. અહીંયા જે ભૂમિકામાં જે પ્રકારનો વૈરાગ્ય હોય એ પ્રકારમાં બાહ્ય પરિસ્થિતિ થાય તો યોગ્ય છે. બાહ્ય પરિસ્થિતિ એ પ્રકારમાં ન હોય તો બીજાને ભ્રમ થાય. મુમુક્ષુ એને ત્યાગીનો વેશ પહેરી લે, હજી જ્ઞાન દશા ન આવી. વેશ તો પાંચમા ગુણસ્થાનથી શરૂ થાય, થોડું આગળ જતા, પાંચમામાં આગળ જતા. હજી હવે અહીંયા પહેલું ગુણસ્થાન પહેલું હોય ને ત્યાગી બનીને બેસી જાય, બીજાને એમ થાય હા તો મારા ત્યાગી થઈ ગયા, મારા જ થઈ ગયા, આપણા મહારાજમાં કાંઈ ન હોય. એ બધા આડંબર જે છે એ પોતાને પણ ભ્રાંતિ ઉપજાવશે ને બીજાને પણ ભ્રાંતિ ઉપજાવશે. એના કરતા પરિણામમાં ફેરફાર કર, યથાર્થ પ્રકારે યથાર્થ ક્રમથી એ કરવા યોગ્ય છે. સમાજને ચલાવે ને, આત્માને ચલાવવા શું જોઈએ? આત્મા ચલાવવો છે કે સમાજ ચલાવવો છે? તું પોતાની જાતને ચલાવી શકતો નથી, સમાજને ચલાવવા જવું છે. ઠીક, શું કહ્યું? તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવે તો પણ તેનું જ્ઞાન પર વડે અજ્ઞાન કરી શકાતું નથી, કારણ કે પર અર્થાત પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પર સ્વભાવરૂપ કરવાનો નિમિત્ત બની શકતો નથી. માટે જ્ઞાનીને પરના અપરાધના નિમિત્તે બંધ થતો નથી. માટે પરદ્રવ્ય આવ્યું માટે જ્ઞાની અજ્ઞાની થઈ જશે. ત્યાગી હોય, મુનિ દશા હોય અને સ્વર્ગમાં ઇન્દ્ર થાય, કેટલો બધો વૈભવ હોય એને, ત્યાગ્ઞાની થઈ જાય. અહીં તો વૈભવ કાંઈ નથી એના પ્રમાણમાં, એટલો બધો વૈભવ હોય. માટે કાંઈ અજ્ઞાની થઈ જાય એમ બનતો નથી, કેમકે એનાથી એને અજ્ઞાન કરાવી શકાતું નથી. અંદર આત્મા ભિન્ન પરિણામે છે. ખબર છે બધી, પછી અમને પોતાને ખબર નથી એવું નથી. અંદર આત્મા જુદું કામ કરે છે, બહારમાં સંયોગો પૂર્વ કર્મને કારણે બીજી રીતે ચાલે છે. મારા પરિણામને અને સંયોગોને મેળ નથી, છતાં પણ સંયોગોના ઉદયને રોકી શકાતો નથી. અને એ સંયોગોને કારણે મને અપરાધ થશે એવી શંકા પણ જ્ઞાનીને થતી નથી. એને કારણે કાંઈ થવાનું. એને જેમાં રસ નથી એના હોવા ન હોવા સાથે સંબંધ શું છે? એને જેમાં રસ નથી એ હોય તો ભલે, ન હોય તો ભલે, બસ. અરે સાગરોપમનું આયુષ છે, લાખો વર્ષનું, અબજો ના અબજો વર્ષનું, અસંખ્ય અબજો વર્ષનું આયુષ છે, કાંઈ ફેર પડે નહીં. એક અવતારી હોય છે, સૌધર્મેન્દ્ર એક અવતારી છે. અહીંયા કેટલું ત્યાં પણ કેટલું એનું અંતર સાધન ચાલુ છે, અંતર સાધનથી સાધના એટલી ચાલુ છે કે મનુષ્ય ભાવ આવશે ચરમ શરીર થઈને સીતાલીમાં વ્યા જશે. એમાં પાયો મજબૂત કર્યો છે ત્યાં. ભલે સાગરોપમના વર્ષ સુધી અવિરત દશામાં રહ્યા છે, એ તો ટોડરમલજીએ સમયજ્ઞાન ચંદ્રિકામાં ખુલાસો કર્યો છે, ટીકા લખી છે એમાં, કરુણાનુયોગની ટીકામાં, કે અવિરત સમ્યક દ્રષ્ટિએ કોઈ અમારે અવગુણ નથી બતાવો. સમ્યક દ્રષ્ટિનો એ તો એક ભેદ બતાવ્યો, પ્રકાર બતાવ્યો છે કે સમ્યક દ્રષ્ટિ ત્રણ પ્રકારના છે. અવિરત સમ્યક દ્રષ્ટિ, દેશ વિરત સમ્યક દ્રષ્ટિ અને સર્વ વિરત સમ્યક દ્રષ્ટિ. એવો ભેદ બતાવ્યો છે. અને ત્યાં એટલું જ સૂચવવું છે કે જે દેશ વિરત પંચમ ગુણ સ્થાને પુરુષાર્થ છે અને સર્વવિરત છઠ્ઠે ગુણ સ્થાને પુરુષાર્થ છે, એટલા પુરુષાર્થની માત્રા અહીંયા નથી, એટલું જ બતાવું છે, એથી વધારે કોઈ વાત નથી. એનું કોઈ દુર્ગુણ બતાવવાનું અહીંયા પ્રયોજન નથી, એમ કહેવું છે. ભૂમિકાનો પ્રકાર બતાવ્યો, એટલી જ વાત છે. વળી જ્યારે તેર શંખ પરદ્રવ્યને ભોગવતો અથવા નહીં ભોગવતો થકો, જોયું એમ નહીં, ભોગવે છે માટે કાળો પડે છે એમ નહીં, એ કાળી માટે ન ખાય, સફેદ શંખ છે ને માટે સફેદ જ ખાતો હોય તોય કાળો પડે એમ કે છે. ઠીક, માણસ ધોળામાંથી કાળો થાય, તું દૂધ પાક પીધા પડે તું કરે તોય કાળો પડે, એ લીવર બગડ્યું છે એનું, શું થાય કરે, ખાવા સાથે સંબંધ નથી. પરમાણુ સફેદ ખાય ને કાળા પરિણમે, અને કાળા ખાય ને સફેદ પરિણમે, પણ પરમાણુ પર ફરી જાય છે. હું કેવી શૈલી લીધી છે, વળી જ્યારે તીર શંખ પરદ્રવ્યને ભોગવતો અથવા નહીં ભોગવતો થકો, શ્વેત ભાવને છોડીને સ્વયમેવ પોતાની મેળે, સ્વયમેવનો અર્થ પોતાની મેળે કૃષ્ણ ભાવે પરિણમે, કૃષ્ણ એટલે કાળા, ત્યારે તેને શ્વેત શ્વેત ભાવ સ્વયંકૃત કૃષ્ણ ભાવ થાય, ત્યારે તેનો જે શ્વેત રંગ છે, ભાવ એટલે રંગ લેવાય વર્ણ, તે સ્વયંકૃત કાળો થાય છે, અર્થાત પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણ ભાવરૂપ થાય. એના આહારના રંગને લઈને શરીરના રંગમાં ફેર પડે છે એમ પ્રત્યક્ષ જોવામાં આવતો નથી, અને એમ થતું હોય તો જેને જેવો રંગ શરીરનો જોતો એવા જ પદાર્થો ખાવા માંડે, માટે એનો એવો રંગ થાય કે બિલકુલ નહીં, એ તો જે થવાનું તે જ થવાનું. આનાથી કોટ નીકળતો માણાને, એ સફેદ રંગ છે, એકદમ એક્સ્ટ્રા વ્હાઈટ હોય છે, ગમે છે બધાને, હે કેમ, કાળો રંગ તને ચામડીનો ગમતો નથી તો પછી ધોળો કેમ ગમતો નથી, રંગ સાથે સંબંધ નથી. એનો સ્વીકાર બીજી રીતે છે કે આ સફેદ રંગ છે એ કોઢનો છે, ખરેખર કુદરતી નથી, અકુદરતી છે એમ જોવામાં આવે છે, માટે રંગ ગમે છે એમ પણ નથી, રંગ ગમે છે એમ પણ નથી, ખરેખર કલ્પના છે, દરેક જાતની જુદી જુદી સારા નરસારાપણાની કલ્પના છે. કાળા માણસ કેવો થાય, થઈ જાય, કઈ થાય નહીં, કેમ એમ, આ બધી માન્યતાઓ છે, બીજું કઈ છે, માનવા પણ છે, નાનપણમાં બાળક ઉજળું હોય, કોઈ દીકરો દીકરી એમ કે ભાઈ કોઈ નજર લાગશે બહુ રૂપાળું છે, તેને કાળું ટીલું કરે, ઠીક, બધી માન્યતા છે, સારું નરસું બધી માન્યતા છે, બીજું કઈ નથી. તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની, હવે એ દ્રષ્ટાંતને અહીંયા સિદ્ધાંત ઉપર ઉતારે છે, તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની પર દ્રવ્યને ભોગવતો અથવા નહીં ભોગવતો, કોઈ પહેલેથી જ ત્યાગી હોય, અને એ ત્યાગી દશામાં જ રહીએ જ્ઞાની, પહેલેથી ત્યાગ લઈ લીધો હોય શું, અને પછીથી જ્ઞાન દશા પ્રગટ થઈ હોય, તો એ પરદ્રવ્યને ભોગવતો કે નહીં ભોગવતો થકો, જ્ઞાનને છોડીને સમયે સમયે સ્વયમેવ અજ્ઞાન રૂપ પરિણમે, ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય, એ ત્યાગી પણ એમને એમ રહી જાય, અને અંદરમાં જ્ઞાની હોય તો અજ્ઞાની થઈ જાય છે, કેમ કે ભૂલ પોતે કરે છે ત્યાં. માટે જ્ઞાનીને જો બંધ થાય તો પોતાના જ અપરાધના નિમિત્તે બંધ થાય છે, અર્થાત પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે એને બંધ થાય છે, અને ત્યારે પોતે જ અજ્ઞાની થાય છે, બંધ થાય છે ત્યારે પોતે અજ્ઞાની થાય છે, ત્યારે ખરેખર જ્ઞાની રહેતા નથી. એ અપરાધ પણ સ્વયંકૃત છે, ન ભોગવે તો પણ અપરાધ થાય, અને ભોગવે છતાં અપરાધ ન થાય. ઠીક, વાત શું નીકળી આમાંથી? કે પરદ્રવ્યને ભોગવતા પણ અપરાધ ન થાય, અને પરદ્રવ્યને ત્યાગતા પણ અપરાધ થાય, એનું શું કરશો હવે? તો આને આનું સાચી વસ્તુ સ્થિતિ શું આમાં? કે સાચી વસ્તુ સ્થિતિ એ છે કે સ્વયં પોતે નિરપરાધ ભાવે પરિણમે તો નિરપરાધ, અને અપરાધ ભાવે પરિણમે તો અપરાધી. આ અંદરની સ્થિતિ સાચી છે. અને એ વાત આત્મકલ્યાણ અર્થે ખતવવી, સ્વચ્છંદી થવા અર્થે ખતવવી નહીં, એટલી સૂચના છે. શું કે પરદ્રવ્યને કારણે કાંઈ થતું નથી, આપણને પરદ્રવ્યનો કાંઈ વાંધો નહીં, પણ વાંધો નહીં એ ભાવ તારો વાંધા વાળો છે, એનું શું કરીશ? શું એ સુગાને જી લીધું છે દ્રવદૃષ્ટિ પ્રકાશમાં, કે જેને પરદ્રવ્ય ભોગવતા પાપ પરિણામ થાય અને રસ આવે તો દ્રષ્ટિ મિથ્યા થઈ જાય. કે એમાં શું થયું કે પરદ્રવ્ય ભોગવતા પાપ પરિણામ થાય, એમાં રસ આવે એટલે કસાય રસ તીવ્ર થયો, તો કસાય રસ તીવ્ર થયો તો દર્શન મોહ તીવ્ર થયો, કસાય રસ મંદ થાય તો દર્શન મોહ મંદ થાય. એટલે ચારિત્ર મોહમાં જે રસનો ફેક્ટર છે એને દર્શન મોહ સાથે છેડો અડે છે, તો ચારિત્ર મોહ જુદો અને દર્શન મોહ જુદો છે. પણ એમાં જે રસનો મુદ્દો છે એને સંબંધ છે કે કેટલી કદી રસ વધે અજ્ઞાન દશા, જ્ઞાન દશામાંથી અજ્ઞાન દશા થઈ જાય. જો એ રસ ઘટે, કેટલી હદે ઘટી જાય, તો અજ્ઞાન દશામાંથી જ્ઞાન દશા થઈ જાય. માટે કસાય તને દર્શન મોહ પકડાતો ન હોય, તો ચારિત્ર મોહમાં જો કસાય પકડાતો હોય તો એ સ્થૂળ છે ચારિત્ર મોહ, તેથી એના રસને પકડજે. અવલોકનમાં રસ તોડવાનો વિષય છે. અવલોકનની જે પ્રક્રિયા છે એમાં રસ તોડવાની વાત છે. અવલોકનથી રસ તૂટે છે, રસ તૂટે એટલે દર્શનમાં કપાતો જાય, દર્શનમાં નો ભાગ ઘટતો જાય. ભાવાર્થ, જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી, શંખ છે એ શ્વેત છે, સફેદ છે, પરના ભક્ષણથી એટલે કાળી માટી ખાય ત્યારે કઈ કાળો થતો નથી, પરંતુ જયારે પોતે જ કાળીમાં રૂપે પરિણમે ત્યારે કાળો થાય છે. સ્વયંનું પરિણમ જયારે કાળું થવાનું હોય ત્યારે કાળો થાય છે. તેવી રીતે નાની પણ નાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી, પરંતુ જયારે પોતે જ અજ્ઞાન રૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે. ઇન્દ્ર હોય તો અજ્ઞાની થાય નહીં, અને સંન્યાસ ત્યાગ કરીને બેઠો હોય માટે જ્ઞાની થાય એવી કઈ વાત નથી. પર નિરપેક્ષ પરિણમન છે સિદ્ધાંત. શું આવ્યો? જીવનું પરિણમન છે એ પર નિરપેક્ષ છે, એટલે દ્રષ્ટિ પર ઉપર નહીં રાખતો. એમ કે છે તારા પરિણામના સુધાર બગાડ માટે તું દ્રષ્ટિ પર ઉપર નહીં રાખતો, તારા પરિણામની સામે જોજે. જો સ્વયં તું પરિણમી રહ્યો છે અને સ્વયં પરિણમન કરી રહ્યો છે, સુધરો તો સુધારવું, સુધરવું હોય તો પણ સ્વયં સુધરવાનું છે, અને બગડે તો પણ સ્વયં બગડીશ, એમ લેવો છે. એવું છે કે જે પરમાણુ છે એ પરમાણુનું આકાશ અપેક્ષા એ ક્ષેત્ર અમુક કાળ પર્યંત એ થયું, પણ પરમાણુને પર્યાયના ક્ષેત્રની પર્યાયને છોડીને જીવના ક્ષેત્રમાં થોડું પરમાણુ ગયું છે. પ્રદેશનું જે ક્ષેત્ર છે અને પરમાણુનું જે ક્ષેત્ર છે તે આકાશ અપેક્ષા એ એક છે, એટલે નિમિત્ત અપેક્ષા એ એક ક્ષેત્ર આવગા છે, ઉપાદાન અપેક્ષાએ ભિન્ન ક્ષેત્ર અવગાહ છે. પરમાણુના ક્ષેત્રમાં પરમાણુનું અવગાહન છે ને જીવનું નથી, જીવના પ્રદેશમાં જીવનું અવગાહન છે ને પરમાણુનું અવગાહન નથી. એ તો કર્મના જ પરમાણુ છે એની વાત કરો છો કે ભાવની વાત કરો છો? કર્મ ભાવની વાત કરો છો?
ભાવ થાય છે પર્યાયમાં.
પરમાણુ નો બંધ ને, કર્મ પરમાણુ નો બંધ બધા આખા આત્માના ક્ષેત્રમાં આશ્રવી જાય છે અથવા સ્થિત થઈ જાય છે. પણ એ કર્મ કર્મ માં રહ્યા છે ને આત્મા આત્મા માં રહ્યો છે, તોય તે હા પછી ભલે ને ખેતરમાં માટીના ઢીફા પડ્યા આપણે હો પર્યાયમાં હું આખો આવી ગયો એવી અજ્ઞાન દશામાં પર્યાય દ્રષ્ટિથી અધ્યાસ થાય છે માટે પોતે ભોગવે છે એમ લાગે છે એને. વાસ્તવમાં ત્રિકાળી એ વખતે એમને મજરીએ છે અભોગતાપણે. જે કઈ ભાવ થાય છે પર્યાયમાં થાય છે, પર્યાયનો ભાવ પર્યાયમાં એવી રીતે સીમિત છે ફરીને કે ન તો એ ત્રિકાળીમાં પસરે છે કે ન તો એ કર્મના પરમાણુમાં પસરે છે, ન તો સ્વદ્રવમાં પ્રસરે છે કે ન તો પરદ્રવમાં પ્રસરે છે. એ બડબડિયા બડબડિયા બોલીને મટી જાય છે, પાણીમાં જેમ બડબડિયા બોલે ને પછી મટી જાય, પરપોટા થાય ને મટી જાય, બસ પરપોટા થાય ને મટી જાય. એમ પર્યાયમાં બડબડાટ થાય છે શુભાશુભ મટી જાય છે ત્યાં ત્યાં, ન સ્વદ્રવમાં જાય ન પર એ બડબડિયા પાણીના દળમાં નથી અને બારે ક્યાંય નથી, એમ ન સ્વદ્રવમાં છે ન પરદ્રવમાં છે, ઉપર ઉપર બડબડિયા થાય ને મટી જાય છે. પણ જેને પકડાઈ ગયો એટલામાં કે હું આટલો ને આવડો જ છું એને તકલીફ થાય છે. વસ્તુ તો વસ્તુમાં જ રહે છે પણ તકલીફ પામે છે વધારે, અરે રે હું મરી ગયો, અરે રે હું જીવ્યો, હું મર્યો, હું મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, તને કાંઈ થઈ ગયું નથી, ભૂત વળી ગયું છે બીજું કાંઈ છે નહીં, ભૂત ખરેખર વળગતું નથી પણ ભૂત વળગીને જે દશા થાય એવી દશા તને ભૂતાવિષ્ટ થઈ ગયો છો, એ તો દ્રષ્ટાંત લીધું છે કરતા કર્મમાં, કોઈને ભૂત ભૂત વળગતું નથી, મને વળી ગયું છે, મને હેરાન કરે છે, મને મારે છે, જો ઠીક હમણાં એ જોયું મા સતી હતા સ્થાનક પાસે મારે છે કે મહામાં મારે છે કે મહામાંથી મારવાનું શરૂ કરી લઈએ છીએ, આગળ આવીને મારે તો પકડે છે આમ મારે કેવી રીતે કરવું કે, પણ એને એવી ભ્રાંતિ થઈ ગઈ મને મારે છે, શું આત્મા કાંઈ માલ નથી, બાજુમાં બેઠા કે ભાઈ કાંઈ નથી આવ્યું, કોઈ આવ્યું નથી ને કાંઈ દેખાતું તો કે મને દેખાય છે કે આ ફરે કે જુઓ મારી સામે ફરે છે, ઠીક ભ્રાંતિ થાય ને હું કોઈ ઉપાય નથી, જ્ઞાન કહે તો અજ્ઞાન છૂટે એ સિવાયનો ઉપાય નથી. એટલે જ્યારે પોતે અજ્ઞાન રૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય ને ત્યારે એને કર્મબંધ થાય છે, નહીંતર કર્મબંધ નિર્જરે છે એમ કહેવું છે. જ્ઞાનીને કર્મબંધ ની નિર્જરા થાય છે, નિર્જરાધિકાર છે ને.